જ્ઞાન પાર્થિ લાવવાની ચિહ્ન એ અંતર અંતઃકરણ માંથી પ્રકટ છે. એવું અંતઃકરણ જોઈએ તો શુદ્ધ અને નિર્ધ અંતઃકરણ કહો, ચિત્ત કહો કે મન કહો, એ એક જ છે. વાંચવાથી જ્ઞાન થાય તેમ નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે શુદ્ધ મન જોઈએ અને શુદ્ધ મન એટલે કે અંતઃકરણ વગર ત્યાગ વૈરાગ્ય ન થાય. માટે સિદ્ધાંત આવ્યો કે ત્યાગ વિરાગ નથી થાય ન તેને. જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ન હોય એ શબ્દ ન વાપર્યો. શરીરમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તેમ શબ્દ ન વાપર્યો. બારમાં ત્યાગ વૈરાગ્ય ન હોય એ શબ્દ ન વાપર્યો. શબ્દ વાપર્યો છે ત્યાગ વૈરાગ્ય જોઈએ. બારમાં ત્યાગ વૈરાગ્ય હોય, અંતરમાં ત્યાગ ન પણ હોય. ત્યાગ બારમાં પણ જોઈએ અને અંતકરણમાં પણ જોઈએ.
બસ આપો બાજુમાં
પત્રાંક નંબર 569 માં પરમ કૃપાળુ દેવે બહુ અદભુત વાત કરી છે. જે મુદ્દા છે કપડા બદલવા તેનું નામ ત્યાગ, બાહ્ય પદાર્થો છોડવા તેનું નામ ત્યાગ, છોડીને ક્યાંક ચાલ્યા જવું, ગુફામાં જાઓ તો એ ભલે, એકાંતમાં જાઓ તો એ ભલે, બધું છોડીને જાઓ તો એ ભલે, પણ માત્ર એટલો જ ત્યાગ નથી. ત્યાગ વિશેષ ઘટના છે. ત્યાગમાં થતા જ્ઞાનના, દર્શનના, શ્રદ્ધાના, ચારિત્રના, સદભાવનાના પરિણામથી જેટલો અન્ય પદાર્થોનો ત્યાગ તાદાત્મ્ય અભ્યાસ તૂટવો તે ત્યાગ છે. તાદાત્મ્ય એટલે સદાકારપણું, તન્મય થવું. આમ તો લોઢું ઠંડું છે, તેને હાથમાં લો તો પણ વાંધો નહીં, પણ જો લોઢું અગ્નિથી તપેલું હોય તો તેને ઉડાય નહીં, કારણ કે લોઢું અગ્નિમાં તન્મય થઈ ગયું છે અથવા અગ્નિ લોઢામાં તન્મય થઈ ગયો છે. જો તેને અડશો તો દાજ્યા વગર નહીં રહો. જેમ લોઢું અને અગ્નિ તન્મય થાય છે તેમ અન્ય પદાર્થની સાથે આ આત્માને તાદાત્મ્યતા આવે છે, તદરૂપતા આવે છે. જાણે એકાકાર અવસ્થા થઈ જાય, પદાર્થ અને આત્મા જુદા છે એવું ભાન એ વખતે ભૂલાઈ જાય છે. અને એ ભાન વારંવાર જે ભૂલવું અને પદાર્થની સાથે તન્મયતા અનુભવી તેને કહેવાય છે અધ્યાસ. એકનો એક વિચાર, એકની એક પ્રક્રિયા વારંવાર કર્યા પછી એ લગભગ સ્વાભાવિક થઈ જાય તેને કહેવાય છે અધ્યાસ. ખૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો માર્ગ. અદ્ભુત વાત કરી એટલા માટે એમ કહ્યું છે, કહ્યું કે વાક્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસીને જ્ઞાન દેહ અને આત્મા,
દેહ અને આત્મા બંને ભિન્ન છે, પણ જ્યાં જ્યાં દેહ આપણને મળ્યો ત્યાં હું શરીર એ પ્રકારનો ભાવ આત્માએ વારંવાર કર્યો. તમે શરીરથી જુદા છો અને શરીર નથી. શરીર અને આત્મા બંને જુદા છે. તમે શરીરમાં છો પણ તમે શરીર નથી. તમે દેહમાં છો પણ દેહ નથી. આવો નિર્ણય જીવે કર્યો નથી. જ્યાં જ્યાં દેહ મળ્યો ત્યાં ત્યાં દેહ સાથે તેણે એકતા અનુભવી છે, તન્મયતા અનુભવી છે. કૂતરાને ખબર છે કે હું કૂતરું છું, ગાયને ખબર છે કે હું ગાય છું, સ્ત્રીને ખબર છે કે હું સ્ત્રી છું, અને પુરુષને ખબર છે કે હું પુરુષ છું, વાણિયાને ખબર છે કે હું વાણિયો છું, મુસલમાનને ખબર છે કે હું મુસલમાન છું. કૂતરું હોય, ગાય હોય, ગધેડું હોય, અને કૂતરાને રોટલી ખવડાવવા ઓટલા ઉપર ઊભા રહો અને કૂતરું કૂતરું એમ બોલો તો કૂતરાને ખબર છે, તેથી કૂતરું આવે જ, ગધેડું ન આવે. ગધેડાને એટલી તો ખબર છે કે હું કૂતરું નથી, શરીર જુદું છે અને આત્મા જુદો છે, તેની તમને ખબર છે? જો ખબર નથી તો તેને કહેવાય છે અધ્યાસ. એવો અધ્યાસ નિવર્તવો, એવો અધ્યાસ છૂટી જવો, એવું તાદામ્ય છૂટી જવું, તૂટી જવું, એવી અવસ્થાને જિનેશ્વર પરમાત્મા ત્યાગ કહે છે. જગતના કોઈ પણ સાહિત્યમાં આવી વ્યાખ્યા નથી. પદાર્થોને ત્યાગ અનંતવાર કર્યો છે. તમે જીવંત અવસ્થામાં નહીં છોડો તો મોત આવીને છોડાવશે, પણ તેને ત્યાગ નહીં કહેવાય. ત્યાગ તો ખુમારી છે, ત્યાગ તો બહાદુરી છે, ત્યાગ તો શૂરવીરતા છે. જીવતા જાગ્રત અવસ્થામાં પોતાની આસક્તિ છોડે તેને ત્યાગ કહેવાય. મર્યા પછી શું રહેવાનું? કબીરજીએ કહ્યું છે, આપ હું આપી છે ડૂબ ગઈ દુનિયા, કોણ તમારી સામે જોવાનું? પૂજ્ય ઉદયરત્ન મહારાજ સાહેબે કહ્યું છે કે કાઢો રે કાઢો એને સૌ કહે, જાણે જન્મ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે.
તે ત્યાગ નથી. ત્યાગ એટલે જે પદાર્થોની સાથે અભ્યાસ છે અને અભ્યાસને કારણે એ પોતાને ભૂલી ગયો છે, તે તાદાત્મ્ય અભ્યાસ નિવૃત્ત થવો એને કહેવાય છે ત્યાગ. પરમ કૃપાળુ દેવની આ અદ્ભુત શૈલી છે. તેમણે કહ્યું, અભ્યાસની નિવૃત્તિ રૂપ ત્યાગ તો થાય, પણ તેવો ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ એ પણ બહુ ઉપકારી છે. અંતરમાં ત્યાગ થવા માટે, અભ્યાસનો ત્યાગ થવા માટે બાહ્ય ત્યાગ એ પણ બહુ ઉપકારી છે. જો તેને કરતા આવડે તો કાર્યકારી પણ છે. તો બાહ્ય ત્યાગ પણ હોય અને અભ્યાસનો ત્યાગ પણ હોય, તાદાત્મ્યનો ત્યાગ પણ હોય, બંને મળીને જે ઘટના ઘટે છે તેને કહેવાય છે ત્યાગ. અભ્યંતર ત્યાગ એટલે અભ્યાસનો ત્યાગ અને બાહ્ય ત્યાગ એટલે પદાર્થોનો વસ્તુનો ત્યાગ. એવા બંને ત્યાગ મળીને જે ઘટના ઘટે તેને વિતરાગ પરમાત્મા ત્યાગ કહે છે.
બસ શું આજની વાત વિચારણા ચાલે? એક જુદી વાત કૃપાળુ દેવે સૈદ્ધાંતિક રૂપે કરી. શું થયું? એક પ્રચલિત સિદ્ધાંત છે, લોકોમાં સર્વસામાન્ય માન્યતા બેસી ગઈ છે, ઘર કરી ગઈ છે. એ સિદ્ધાંત શું છે? કે જ્ઞાન પ્રાપ્તિ બુદ્ધિથી થાય છે. આ એક મગજની અંદર બેસી ગયેલી વાત છે કે જે બહુ બુદ્ધિશાળી હોય એને જ્ઞાન થાય, અને બુદ્ધિશાળી એટલે ઇન્ટેલિજન્ટ, આઈક્યુ વગેરે વગેરે. કૃપાળુ દેવ કહે છે, એ સિદ્ધાંતને બદલે જ્ઞાનની પ્રાપ્તિ અંતઃકરણની શુદ્ધિથી થાય છે, બુદ્ધિથી નહીં પણ શુદ્ધિથી થાય છે, ચિત્તની શુદ્ધિથી. એ વાત કરીને ત્યાગ શું, ત્યાગ પરમાર્થ દ્રષ્ટિએ કોને કહેવાય, ત્યાગની વ્યાખ્યા શું, એ વાતની આખી સમજણ હવે ચાલે છે. કારણ કે ગાથા એમ કહે છે કે ત્યાગ વિરાગન ચિત્તમાં, એટલે આખી વાત વિચારતા કરી દીધી કે અહીંયા કહ્યું છે કે ચિત્તમાં ત્યાગ ન હોય તો જ્ઞાન ન થાય. તો બાકીનો બધો ત્યાગ હોય તો, શરીરમાં હોય, વસ્તુનો ત્યાગ હોય, શરીરથી ત્યાગ હોય, ઉપયોગથી ત્યાગ હોય, તો ત્યાગ તો ઘણી પ્રકારે આપણે કરીએ છીએ. તો કૃપાળુ દેવે એ વાત ન મૂકી જ્ઞાન પ્રાપ્તિ માટે, એમણે તો વાત મૂકી ચિત્તની વાત મૂકી. એટલે ચિત્ત શુદ્ધિ ન હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. આ આખો સિદ્ધાંત છે પરમાર્થ માર્ગનો, પ્રચલિત સિદ્ધાંતથી જરા જુદો છે. અને એ સિદ્ધાંતને સમજાવવા માટે એમ કહે છે કે જો કપડાનું ઉદાહરણ આપ્યું કે એ જો કપડું મેલું હોય તો એને સાફ કરવા માટે જેમ સાબુ પાણી વગેરે પ્રક્રિયા કરવી પડે છે, એમ ત્યાગ વૈરાગ્યની સાધના જો થાય, કઈ ઠેકાણે થાય? ચિત્તમાં થાય, ચિત્તથી થાય. આ સાધના છે ત્યાગ વૈરાગ્યની, આ સાધના છે. જો ચિત્તથી થાય તો ચિત્તથી આ સાધના કેવી રીતે થાય? સામાન્ય રીતે આપણે તો શરીરથી સાધના કરવાને ટેવાયેલા છે, ઇન્દ્રિયોથી સાધના કરવાને ટેવાયેલા છે, ચિત્ત મન એક જ છે, થઈ શકે. તો ચિત્તથી કેવી રીતે થાય એ બતાવ્યું છે. શું કહ્યું છે? હા, એ કહ્યું છે એમને કે તાદાત્મ્ય પણ ચિત્તથી ત્યાગ વૈરાગ્યની સાધના, એટલે પર પદાર્થ સાથે તાદાત્મ્યપણું, તદાકારપણું, તદ્રુપપણું, એકપણાની ભાવના, આ એમને 569ના પત્રમાં મૂકી છે. શું કહ્યું છે કે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અભ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. કૃપાળુદેવે આ જીનેશ્વરે ત્યાગ કહ્યો છે. હવે બાકીની કયા શાસ્ત્રની કેની વાત છે નથી, અહીંયા એક ઉદાહરણ એનું અધિકાર શેનો આપે છે? જીને કહ્યું છે, આ એમની ક્ષમતા છે. કૃપાળુદેવને ભગવાન સાથેની, જીનેશ્વર સાથેની એને એટલી બધી નિકટતા છે. એટલે કે જે જીન કહે છે કે ત્યાગ આ છે, બીજો નહીં. બાહ્ય ત્યાગ ઉપકારી છે, શેને માટે? અંતર ત્યાગ કરવા માટે, અંતરના ત્યાગ વૈરાગ્યની સાધના માટે બાહ્ય ત્યાગ ઉપકારી છે. પણ બાહ્ય ત્યાગથી જ્ઞાન ન થાય. ખ્યાલ આવે છે કે ત્યાગ માટે, જ્ઞાન માટે તો અંતઃકરણની ચિત્તની શુદ્ધિ જોઈ. એ ચિત્તની શુદ્ધિ એટલે શું? કઈ અવસ્થા ચિત્તની? પર પદાર્થ સાથે, આત્મા સિવાયના કોઈ પણ પદાર્થ સાથે એને કોઈ પણ પ્રકારની તાદાત્મ્ય બુદ્ધિ, આસક્તિ, મમત્વ, પોતાપણાનો ભાવ, નિજ બુદ્ધિ હોવી જોઈએ નહીં. કારણ કે પર એ પર જ છે, હર સ્થિતિમાં પર છે, હર પરિસ્થિતિમાં પર એ તો પર જ છે. એ બીજું દ્રવ્ય છે, એની એનો ગુણ લક્ષણ ધર્મ બધું જુદું છે, એ બધું વિનાશી છે. પર છે એ વિનાશી છે, સંયોગિક છે. પર ક્યાં સુધી છે? હા, શરીર છે ત્યાં સુધી. તો કબીર સાહેબનું ઉદાહરણ આપીને કહ્યું કે ભાઈ જો તું જઈશ તો જગતનો કોઈ વસ્તુ તારી પાછી રહેતી નથી. તો પર સાથે જીવને જે આત્મીય બુદ્ધિ છે, તાદાત્મ્ય અભ્યાસ છે, તદ્રુપ ભાવ છે, નિજપણાનો ભાવ છે, આ કહેવાય છે ચિત્તની અંદર રહેલી તાદાત્મ્યતા. પર પદાર્થ સાથેની એકરૂપ ભાવ, પોતાપણાનો ભાવ એટલો બધો આસક્તિયુક્ત છે કે આ હું જ છું એવું થઈ જાય છે. આ પદાર્થ તે હું જ છું અને હું એ જ તે પદાર્થ છું. પોતે એટલી બધી એને મમત્વ થાય છે પરિગ્રહ સાથે, પદાર્થ સાથે, સંબંધ સાથે, સંયોગ સાથે, સંગ સાથે. આ જીવ સંગથી ભાન ભૂલ્યો છે. 609માં કીધું કે એને ભાન ભૂલવાનું કારણ શું? સંગ. અને સંગમાં એને એકરૂપ બુદ્ધિ કરી. સંગ સંગ જ છે, મને આ પદાર્થનો સંગ છે તો સંગ જ છે. પછી એકરૂપ બુદ્ધિ ન થવી જોઈએ. એ પદાર્થ તે હું અને હું એટલે તે પદાર્થ, આ એકરૂપ બુદ્ધિ થઈ, એ તાદાત્મ્ય ભાવ થયો. તો જીવ ભાન સેનાથી ભૂલ્યો છે? સંગથી. આ સંઘની અંદર રહેલી એની તાદાત્મ્ય બુદ્ધિ, એકપણાની બુદ્ધિ એને જ્ઞાન થવા દેતા નથી. અને જ્ઞાન ક્યાંથી આવે છે? જો હવે ગરબડ નહીં કરો, જ્ઞાન સ્વયં અંદરથી જ પ્રગટે છે, બહારથી ક્યારેય આવતું જ નથી. એક વાર અધ્યાસ તૂટે એટલે જ્ઞાન સ્વયં પ્રગટે છે એ વાક્ય છે. પછી સ્વયં પ્રગટે છે નો મતલબ શું થયો? અંતકરણ શુદ્ધ થાય એટલે એને જ્ઞાન થાય જ છે. એક વાર એને કોઈ પણ પ્રકારનો આવો અભ્યાસ છે નહીં, તો એ જે જ્ઞાન પોતાનું જ્ઞાન છે, પોતાપણાનું જ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન છે, નિજનું જ્ઞાન છે, એ અંદરથી પ્રગટે છે. એને કોઈ બીજી પ્રક્રિયા નથી, માત્ર આવરણ કાઢવાનું છે, મેલ કાઢવાનો છે, વિકૃતિ કાઢવાની છે, મિથ્યા વિચાર કાઢવાનો છે, આસક્તિ કાઢવાની છે, મમકતા કાઢવાનું, જે રીતે જેને જે પરિણામે જે ભાવ જે શબ્દથી જે ઓળખાય એ વસ્તુને દૂર કરવાની છે. પણ એકરૂપ થઈ જઈએ, ઉદાહરણ આપ્યું છે લોઢું અને અગ્નિ, બંને પદાર્થ જુદા છે, બંને જુદા છે. પણ હવે અગ્નિમાં લોઢુંને નાખવામાં આવે અને પછી બંને એકરૂપ થાય, લોઢું અગ્નિમય થાય અને અગ્નિ લોઢામય થાય, તો એ પદાર્થની તાદ્રુપતા તાદાત્મ્યપણું થઈ ગયું કે હવે એક નેક થઈ ગયા. હવે એ પદાર્થને સ્પર્શ થઈ શકતો નથી જ્યાં સુધી એ બંનેને જુદા કરવામાં ન આવે. જળના પ્રયોગથી બંને જુદા થઈ શકે છે પણ પછી વાંધો નથી, પણ જ્યાં સુધી એકરૂપ છે ત્યાં સુધી એનો સ્પર્શ થઈ શકતો નથી. આ તદાકારપણું તન્મયપણું થયું છે અને તદ્રુપતા આવે ત્યારે બંને પદાર્થ જુદા છે એવું ભૂલી જવાય છે. આ જીવ પોતાને ભૂલી ગયો છે, પોતે નથી એમ નથી, ખ્યાલ આવે છે? પોતે નથી એવું તો કોઈ કાળે સંભવિત જ નથી. હું ક્યારે નહોતો, હું ક્યારે નહીં હોઉં? જ્ઞાનીઓ એટલી બધી સરળતાથી વાતને સમજાવે છે કે જરાક આપણે ઉપયોગ રાખીને સાંભળીએ. એ કહે છે કે ભાઈ એ તો જીવ પોતાને ભૂલી ગયો છે. જ્યારે બીજા પદાર્થ સાથે તાદાત્મ્ય બુદ્ધિ થાય છે ત્યારે એ પદાર્થનું આરોપણ પોતામાં કરે છે અથવા પોતાનું આરોપણ એ પદાર્થમાં કરે છે કે કા એ પદાર્થ તે હું અને કા હું એ તે પદાર્થ. શરીર સાથે આવો અધ્યાસ થઈ ગયો છે. સૌથી વધારે અધ્યાસ આપણને શેની સાથે છે? શરીર સાથે, એટલે દેહાધ્યાસ સાથે થયો છે. શરીર સાથે અધ્યાસ એવો થયો છે કે શરીર એટલે જ હું અને શરીર નથી તો હું નથી. હવે વિચારો સંસારના બધા આપણા વ્યવહારો, શબ્દ વ્યવહારની ભાષા છે, ઉપચારની છે, એની શ્રદ્ધાન શું છે? હું જ છું અને હું નથી તો દેહ નથી. પદાર્થ સાથે એટલી બધું એનું તાદાત્મ્ય બુદ્ધિ છે એટલે મારે કઈ લેવા દેવા નથી. આપણે કહે ક્યારે કે જેની સાથે જે પદાર્થ સાથે તાદાત્મ્યતા નથી એની સાથે બાકી તો એ છે. તો આવો એને સૌથી વધારે તાદાત્મ્ય બુદ્ધિ થતી હોય એવો પદાર્થ જગતમાં કયો? દેહ. અને પછી એ તાદાત્મ્યનું પ્રમાણ જેટલું જેટલું એ દેહથી નજીક છે, દેહની સાથે છે, એ બધા સાથે એને તાદાત્મ્ય ઓછા વધતા પ્રમાણમાં થાય. પોતાના વસ્ત્ર પરિગ્રહ આભૂષણ સાથે તાદાત્મ્ય બુદ્ધિ થાય એ શેના કારણે થઈ? શરીરના કારણે. એ પોતાનું વસ્ત્ર પોતાના શરીરનું છે, આભૂષણ પોતાના શરીરનું છે, એને જગતના જીવો સાથે એને પોતાપણું લાગે, દીકરો પોતાનો છે, શેનાથી લાગ્યું? એનો સંબંધ શેનાથી હતો? દેહથી. આ કાકા મામા દાદા એ બધા સાથે એને તાદાત્મ્ય બુદ્ધિ, મારાપણાનો ભાવ આવ્યો, ઓછો હતો આવ્યો બધો, પણ શેના થકે એવો? તારો કાકો શેનાથી થયો? આત્માથી થયો? તું આત્મા છો એટલે તારો કાકો છે? દેહના સંબંધ જ છે. તો જગતની તમામ ભ્રમણાઓનું મૂળ દેહાત્મ બુદ્ધિ છે. જગતની અંદર જીવની જેટલી ભ્રમણા છે, જેટલી મિથ્યા માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, એ પોતાને ભૂલી ગયો છે. એનું મૂળ કારણ પહેલા એને દેહ સાથે પોતાની તાદાત્મ્ય બુદ્ધિ કરી છે, અને પછી દેહના સંગે, દેહના સંયોગે અને દેહના સાથમાં રહેલા સમસ્ત સંસાર સાથે એ જોડાયેલો છે. જો દેહનો અભ્યાસ તૂટી જાય તો મૂળમાં આવ્યો, જો દેહનો અભ્યાસ છૂટી જાય, નબળો પડે, મંદ થાય, એના તરફની તાદાત્મ્યતાની બુદ્ધિ ઓછી થઈ જાય, મંદ પડી જાય, જો દેહનો મંદ પડે તો પછી પુત્ર પરિવારનો રહે, તો પછી પરિગ્રહ સંગ્રહનો રહે, જગત સાથેનો રહે, તો અભ્યાસ શબ્દ બરોબર જો સમજાઈ જાય કે જેને એ ભાન વારંવાર ભૂલાઈ જાય અને પદાર્થની સાથે તદ્મયતા તન્મયતા અનુભવવી, તેને અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ એને જ કહેવાય કોઈ પણ પદાર્થ સાથે કે જેના સંગમાં આપણે આપણા પોતાને ભૂલી જઈએ છીએ. આપણને પોતાનું ભાન ભૂલાવે એવો જે સંબંધ એ અભ્યાસ, જેમાં જીવ પોતે પોતાનું ભાન ભૂલી જાય અને જેની સાથે એ છે એ મય થઈ જાય. જે પદાર્થ સાથે એને અભ્યાસ થયો છે, તન્મયતા છે, તદ્રુપતા છે, એ મય એ થઈ જાય. અને કૃપાળુ દેવે એટલા માટે શબ્દ પ્રયોગ પણ ભૂંક્યો છે, અહો આ અચેતન પદાર્થો ચેતનને મનાવી રહ્યા છે. પુદગળના સંગે આ જીવ પુદગળ થઈ ગયો, જળના સંગે જંગી પણ, જળ પણ આવી ગયો. કે તું પદાર્થ નથી ભાઈ, તું એનાથી જુદો છો, આ તો બધું વિનાશી છે, સંયોગી છે, સાયોગિક છે, એનાથી તારું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે, ગુણ ભિન્ન છે, લક્ષણ ભિન્ન છે, શક્તિ ભિન્ન છે, સત્તા ભિન્ન છે. અરે તત્વતઃ એક વિનાશી છે, તું અવિનાશી છો, એક સાયોગિક છે, તું સ્વાભાવિક છો. કેટલા બધા ફેર છે, આ બધા ફેર ભૂલાઈ ગયા. આને કહેવાય અભ્યાસ. વારંવાર એ પદાર્થ સાથેના કારણે વારંવાર પોતે પોતાપણું ભૂલી જાય, એને કહેવાય છે આવી પદાર્થ સાથે તન્મયતા અનુભવે કે જેમાં જીવને પોતાપણાનું પણ ભાન રહે નહીં, એને કહેવાય છે અભ્યાસ. એકનો એક વિચાર, એકની એક પ્રક્રિયા વારંવાર થયા પછી લગભગ જ્યારે એ સ્વાભાવિક થઈ જાય છે ત્યારે એને કહેવાય છે અભ્યાસ. તો દેહાધ્યાસ એ સ્વાભાવિક છે, સહજ છે, અનાયાસ છે. શરીર ઉપર કંઈ પણ પ્રકારની ક્રિયા થઈ તો તરત એની પ્રતિક્રિયા થયા વગર રહેતી નથી, એનું કારણ કે એની સાથે એનો અભ્યાસ થઈ ગયો છે. તો જીવ પ્રતિકાર કરે છે, જીવ પ્રતિભાવ આપે છે, અને પ્રતિભાવમાં કસાઈનો સહારો લે છે. તો એટલા માટે કે કોઈએ મારી નિંદા કરી, હવે તે સમયે નિંદા કરતા વેતનની સામે એને રિબાઉન્ડ કર્યું, રિએક્શન આપ્યું, શું ક્રિયા થઈ? કુમાર રિએક્શન શું આપશે? સંભાવનું આપશે કે કસાયનું આપશે? કસાયનું શું કામ આપ્યું? શરીર સાથેનો અભ્યાસ. એને નિંદા કરી કોની કરી? દેહની કરી. કયા રૂપની કરી? કયા નામની કરી? એને તો કઈ ચૈતન્યની ઓળખ નથી. પણ આપણને પણ તેરા ચૈતન્યની ઓળખ ભૂલી ગયા છે. આપણે નામ રૂપમાં ગયા એટલે આપણને એમ થયું કે એને એમ કહ્યું કે કુમાર આવો છે, શું સમજે છે ના મનમાં. એટલે આપણે એને પ્રતિભાવ આપ્યો, પ્રતિક્રિયા આપી, એ કસાઈના સહારે આપી, એ કર્મબંધનું કારણ થયું. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ. જો તે સમયે હું એ શરીરથી જુદો છું આવી સભાનતા જાગૃત હોય તો એ કશાય પરિણામ એને ન થાય, થાય તો મંદ થાય, એ તરત જ પાછો વળી જાય. જવા દો, એ અજ્ઞાન છે. હું કઈ અજ્ઞાની છું? એને અમારા દેહ પ્રત્યેની જે કઈ ભાવાભાવ આવ્યા તે આવ્યા, પણ હું તો આ દેહથી ભિન્ન છું. આવો એક સહેજ વિચાર ઝડકી જાય, સહેજ ચમકારો થઈ જાય, સમતા આવી જાય. જે સમતા આપણને લાવવી એટલી બધી કઠિન છે, અને આપણે તરત જ વિભાવમાં ચાલ્યા જઈએ છીએ, બંધ પરિણામમાં આપણે ચાલ્યા જઈએ છીએ, બંધનું કારણ આપી દઈએ છીએ. જ્ઞાનીએ કીધું કે જો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો. આ ધર્મનો મર્મ છે ભાઈ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ. કેટલી અદ્ભુત વાત આત્મસિદ્ધિની એક એક લીટીએ લીટીમાં વણાયેલી છે. અને માર્ગ કેટલો સરળ છે, સચોટ છે અને સુગમ છે. માત્ર એને સમજવા માટેની આપણું ધૈર્ય જોઈએ, એકાગ્રતા જોઈએ, ઉપયોગ જોઈએ, તો વાત પકડાય એમ છે. કારણ કે ભાષા આપણી છે. સૌથી વિશેષ આપણા ઉપર કૃપા હોય, અને આપણને જો મોટો ઉપકાર કૃપાળુદેવનો હોય તો એ છે કે એમને જે કહેવું છે એની ભાષા એ આપણી છે. એટલે કૃપાળુદેવને જે કંઈ કહેવું છે એ આપણે તરત સમજી શકશું, આપણે કોઈને પૂછવાની જરૂર નહીં પડે, આપણે એના માટે કોઈ અનુવાદ કરવા જવાની જરૂર નથી. જે વિચાર એમણે કહ્યો છે આપણી ભાષામાં, એ વિચારને આપણે જરા વિચારતા વિસ્તારથી સંશય રહે ન, આપણે વિસ્તારથી વિચારવું પડશે. વિસ્તારથી જેને વિચારવું હોય એને શાંતિથી વસ્તુના બધા પડખા, બધા પાસા, બધા દ્રષ્ટિકોણથી વસ્તુનો વિચાર કરવો જુદી જુદી રીતે. એમ અહીંયા માત્ર અભ્યાસ શબ્દ કે પર પદાર્થ પ્રત્યેના તાદાત્મ્ય અભ્યાસ થઈ ગયો છે એને નિવર્તવો, એને શ્રી જીન ત્યાગ કહે છે. જીને કહેલો જે ત્યાગ છે એ ત્યાગ એ આત્મસિદ્ધિની ગાથામાં છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. હવે આપણે ત્યાગ જો લઈ જઈએ બાહ્ય ક્રિયામાં, બાહ્ય ભાષામાં, શરીરનો ત્યાગ, પદાર્થનો ત્યાગ, વપરાશનો ત્યાગ, ઉપયોગનો ત્યાગ, એને જ્ઞાન સાથે શું સંબંધ છે? જ્ઞાન થતું નથી. એટલે સર્વસંગ પરિત્યાગ કરનારો, સર્વસંગ પરિત્યાગ જેને કર્યો છે એ જ્ઞાની થઈ શકતો નથી. પદાર્થના સંયોગોનો એને ત્યાગ કર્યો, પણ એનો જે તાદાત્મ્ય વૃત્તિ હતી એ એક પદાર્થની બદલે બીજા પદાર્થમાં થઈ. હવે પોતાના મત સાથે તાદાત્મ્યતા આવી ગઈ. પૂતગલ ત્યાગની સાથે એની તાદાત્મ્યતા હતી. પ્રભુ શ્રીને એમ થયું કે અમે ત્યાગ કર્યો છે, એટલે એને કૃપાળુદેવને જરા કહ્યું કે તમે વારંવાર શું અમને ઠપકો આપો છો? તમને ખબર છે કે અમે એમને માં સાધુ નથી ત્યાં કેટલો ત્યાગ કર્યો છે, એને એમ થયું કે આ કૃપાળુ દેવને શું ખબર હોય કે અમે આ બધો ત્યાગ કર્યો છે, બે પત્નીનો, એક પુત્રનો, અડધા ગામના ગ્રાસનો અને આટલી સંપત્તિનો આ બધો ત્યાગ કર્યો છે, પછી અમે સાધુ થયા છે. ત્યારે કૃપાળુ દેવીની આંખ ઓગાળમાં અટકાયું કે શું ત્યાગ કર્યો છે તમે? એક પદાર્થનો ત્યાગ કરી અને બીજા પદાર્થો પડ્યા, એટલે તાદાત્મ્ય વૃત્તિ પર સાથેની એમને રહી, પર સાથેની તાદાત્મ્ય વૃત્તિ એ તમે સંતાનોનો ત્યાગ કરીને ચેલકાઓને ગળે બાંધતા તો એના કરતા દીકરા શું ખોટા હતા? તમે ઘર છોડીને આશ્રમ ભડગાડ્યા તો ઘર શું ખોટું હતું? કોઈ વસ્તુની અંદર એટલે સર્વસંગ પરિત્યાગ કરનારા જીવો પણ જ્ઞાનથી વંચિત રહી જાય છે. અને જ્ઞાન એટલે આત્મજ્ઞાન, આ શબ્દ ક્યારેય ભૂલવો નહીં. અહીંયા વ્યવહારિક જ્ઞાનને કોઈ સંબંધ નથી. વ્યવહારિક જ્ઞાન એ પર સંબંધી જ્ઞાન છે, પદાર્થ સંબંધી જ્ઞાન છે. અહીંયા જ્ઞાન આત્મા સંબંધી, ચૈતન્ય સંબંધી જ્ઞાન એ પરમાર્થ માર્ગમાં જ્યાં જ્યાં જ્ઞાન શબ્દ આવે ત્યાં જ્ઞાન, જ્ઞાની, જે કાંઈ વાત આવે જ્ઞાનના સાધનો, ત્યાં પારમાર્થિક જ્ઞાન એ કેવળ છ દ્રવ્યની અંદર રહેલું એક જીવ દ્રવ્ય, ચૈતન્ય દ્રવ્ય, એનું જાણપણું, એનો અનુભવ, એની અનુભૂતિ, એને કહેવાય છે જ્ઞાન. આખા લોકાલોકને જાણતો હોય, અંતરિક્ષને જાણતો હોય તો પણ એને અહીંની ભાષામાં જ્ઞાન કહ્યું નથી. એ જીવને નો ન જાણે અને જગત આખાને જાણે તો પણ સબ જાણ્યો સો ફોક, એટલે એ પણ ક્યારેય ભૂલવું નહીં. એટલે અહીંયા કહે છે કે તમે શરીરથી જુદા છો આ ભૂલો નહીં, તમે દેહમાં છો પણ દેહ નથી, આવો નિર્ણય આ જીવે કર્યો નથી. હવે આ નિર્ણય વાંચવાથી થાય? આ નિર્ણય સાંભળવાથી થાય? શેનાથી થાય? એને ચિંતન કરવું પડે, બુદ્ધિથી ન થાય. ઉપયોગ રાખવો પડે છે. અહીંયા ઉપયોગ રાખીએ એટલે અધ્યાસ એટલે પર સાથે એકરૂપ થવાની જે સ્થિતિ છે એ અધ્યાસ છે, અને અહીંયા અભ્યાસ છે. આપણે આ જે છે અભ્યાસ છે કે આત્માને જો જાણવો હોય તો શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે એનો તો અભ્યાસ કર. અનાદિકાળથી અનભ્યસ્ત એવો આ જીવ છે, અનભ્યસ્ત શબ્દ છે. અનભ્યસ્ત એટલે કદી એનો આપણે અભ્યાસ કર્યો નથી. શરીરનો અભ્યાસ આપણે કેટલો કરીએ છીએ એનો ક્યારેક વિચાર કરો કે પગની અંદર એક જરાક ડિફેક્ટ આવી ગઈ એટલે ડૉક્ટર એમ કહેશે કે આ એક્સરસાઇઝ તમારે 1.5 મહિના સુધી તો કરવાની છે. રોજ હવારમાં પોરમાં ઉઠીને એ તેલ લઈને મંડીને ગવામાં માલિશ ન્યા કરીએ, હાડકે બીજે ત્રીજે જે કંઈ આવ્યું હોય આંખને પટપટાવવાનો કરજો, આનું આમ કરજો, આનું આમ કરજો. આ બધો અભ્યાસ શરીરમાં સુધારણા માટે કરીએ છીએ. જ્ઞાની કહે છે કે વારંવાર અભ્યાસ કર કે હું સૌથી જુદો છું, હું આત્મા છું. અભ્યાસ અને વૈરાગ્ય એનાથી ચિત્તની એકાગ્રતા થશે, નિર્મળતા થશે, ચિત્તની સ્થિરતા થશે, ચિત્તની શુદ્ધિ થશે. તને આ જ્ઞાન ચિત્તની શુદ્ધિથી થશે, બુદ્ધિથી નહીં. આ પેલો સિદ્ધાંત આપણે કયો તો બુદ્ધિથી નહીં, તો નિર્મળતા કરવી હશે તો નિર્મળતામાં ચિત્તમાં મલિનતા શું છે? કે પર સાથેનું જોડાણ છે, આ પર સાથેનું જોડાણ જ નડે છે, પર સાથેનો આસક્તિ ભાવ જ નડે છે, એની સાથેનો મમત્વ ભાવ જ બાધકરૂપ થાય છે. એટલે આત્મા હું છું એવું ભાન થવા દેતું નથી, બુદ્ધિ જ ના પાડે છે. તો કે છે એકવાર એને નિવર્તવાનો અભ્યાસ થઈ ગયો તો પછી જ્ઞાન તો સ્વયં પ્રગટશે. પછી તો હું શું છું, આ બધું બહાર છે તો હું એ બધાનો જાણનાર છું, એ હું બધાનો જોનાર છું. આ બધું પર છે એમ જાણ્યું કોણે? કોણે નક્કી કર્યું કે આ પર છે? આમ અંદર એક વિચારણા ચાલે કે હું જેટલો જેટલો અભ્યાસ કરીશ એનો લાભ એ થશે કે મારી ઉપયોગની તીવ્રતા એટલી શાર્પનેસ આવશે કે આ શરીર બાહ્ય છે, સંજોગ છે, એ જાણ્યું કોણે? તો પોતે જ્ઞાનથી જાણ્યું. અને એ પોતાનું જ્ઞાન એ જ પોતાની અનુભૂતિ થશે, એ જ પોતાના અસ્તિત્વની સાબિતી થશે. એટલે કે છે તાદાત્મ્ય અભ્યાસ નિવૃત્ત થવો તેને કહેવાય છે ત્યાગ. કૃપાળુદેવની શૈલી અદ્ભુત છે. અભ્યાસની નિવૃત્તિ રૂપ ત્યાગ તો થાય, પણ તેવો ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ એ પણ બહુ ઉપકારી છે. એટલે બીજું મૂક્યું, જો એકાંત પકડાઈ જાય નહીં તો જીવની અંદર કે ત્યાગની કાંઈ જરૂર નથી, આ ત્યાગથી કોઈ દી કાંઈ આપણું કલ્યાણ થાય નહીં, બરાબર છે? એટલે એકાંત પકડી લે. એકાંત પકડે એટલે ભોગમાં જાય, જે બાહ્ય ત્યાગની અંદર હજુ ત્યાગમાં હતો એ ભોગમાં જાય. ભોગમાં જાય તો એની તાદાત્મ્ય બુદ્ધિનો અભ્યાસ વધે કે ઘટે? અવળો નિર્ધાર કરી લીધો અને તરત જ એને એમ થઈ કે ઓહો, કૃપાળુ દેવે કીધું છે ને ત્યાગ તો એને કહેવાય, બાકી આમાં શું વડે ભાઈ, અમે તો બધું ભોગવીએ, બધું રાખીએ. કૃપાળુ દેવે કહી દીધું એટલા માટે કે એ આંતર ત્યાગ માટે બાહ્ય ત્યાગ કરી છે. કોઈ એક વસ્તુ સાથે મારે તડાકાર ન થવું હોય એ મારો આંતર ત્યાગ છે, તો એને માટે આને મારે છોડી દેવી જોઈએ વસ્તુને, તો બાહ્ય ત્યાગ એ મારા આંતર ત્યાગ માટે ઉપકારી છે. કે બરોબર છે, હવે હું મૂકી દીધી અને હું ત્યાગનો અભ્યાસ કરીશ તો તદાકાર નહીં થાય, કેમ કે મેં એને છોડી દીધી છે, એના વિના મને ચાલે છે, એ તો બાહ્ય છે, એના ઠેકાણે. કેટલોક સમય પછી તો એ વસ્તુ ભૂલાઈ જાય છે, એની આવશ્યકતા પણ રહેતી નથી. જેમ કેટલીક વસ્તુનો પદાર્થોનો ત્યાગ કર્યો હોય, આપણે પહેલાં બાહ્ય ત્યાગ કરીએ, અંતરમાં એની કદાચ કોઈને કોઈ પ્રકારની વૃત્તિ હોય, અભ્યાસ થઈ જાય ક્યારેક એની સાથેનો નિવર્તવાનો, હવે આપણે કહીએ કે હવે તો એ વસ્તુ હોય તો એ ગમતી નથી. જેમ કંદમૂળ ન ખાતા હોય એને 20-25 વર્ષ પછી કહે તો હવે અમને કંદમૂળ ખાવાની ઈચ્છા પણ નથી થતી, ગયું. તો પદાર્થનો બાહ્ય ત્યાગ એના અંતર ત્યાગની દ્રઢતા માટે આવશ્યક છે. પણ એ ઉપભોગ કર્યા કરે ને અંતરથી કીધા કરે કે જુદું ને હું જુદો, તો દંભ છે, આડંબર છે. આવા આડંબરથી એને ચિત્તમાં ક્યારેય શુદ્ધિ થવાની નથી, ઉલટાનો જે અભ્યાસ છે તો દ્રઢ થવાનો છે. કારણ કે એનામાં અવળી બુદ્ધિ શું આવશે કે એને હું તો જુદા છીએ, મને ક્યાં નડે છે? માટે કે જે ખાતા હોય ખાઓ, ખાવાનું તમને ક્યાં નડે છે? એ તો પર પદાર્થ છે, એ તમને શું કરવાનું છે? લ્યો ચડાવી દીધો અવળે માર્ગે અને જલસો આવી ગયો. આને આવો કોઈ ઉપદેશક મળી જાય, આવો કોઈ સમર્થક મળી જાય તો જલસા આવે ને કે વાહ, કંઈ કરવાનું નહીં અને મોક્ષમાં પહોંચી જવાનું. એને કહ્યું બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માય વર્તે મોહવેશમાં. ત્યાગ નહીં, બાહ્ય ત્યાગ પણ નહીં, મોહનો આવેશ. અને વસ્તુને જુદી પાડે બુદ્ધિથી કે એ જુદું છે અને હું જુદો છું. હું શરાબ પીઉં છું, શરાબ શરાબનું કામ કરે, હું મારું કામ કરીશ. વાહ, પણ શરાબ તને ભાન ભૂલાવે છે. આ જીવ સંઘના યોગે ભાન ભૂલો છે, સંઘથી એને તાદાત્મ્યતા થઈ છે. એ તાદાત્મ્યતા તોડવી હશે તો સંઘ પણ તોડવો પડશે, અને સંઘ તોડવો એને કહેવાય છે બાહ્ય ત્યાગ. તો જે વસ્તુ સાથેનો આપણો રસ વૃત્તિ હોય જો એની સાથેથી આપણે ભોકડા થવું હોય, મુક્ત થવું હોય, તો બાહ્ય ત્યાગ પણ એટલો જ ઉપકારી છે. આપણે કહીએ કે જે ગામ જવું ન હોય એની દિશા પણ ન પૂછવી. આમ દાપણ કેટલું છે આપણા, એટલું બધું છે કે આપણે જાણીએ છીએ કે કોઈ સાથે ક્યાંય એવા વ્યવહાર હોય તો આપણે ક્યાંક જવું જ નથી, દેખવું નહીં ને. દેખવાથી દજાય છે એ નક્કી થયું ને, આ બધું નક્કી છે. તો ભાઈ બાહ્ય ત્યાગમાં પણ એ જ છે, એક વસ્તુ છોડી દેવી એટલે એના આધાર તાદાત્મ્યતાનો પછી કોઈ પર એનાથી આપણે દાસશું નહીં. અગ્નિને છોડી દઈએ તો લોઢાને પછી કઈ ચિંતા નથી. આમ જુદી જુદી રીતે સમજીએ તો વસ્તુને અભ્યાસ કરવો. અભ્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ, અને બાહ્ય ત્યાગ એટલે પદાર્થોનો વસ્તુનો ત્યાગ. એવા બંને ત્યાગ મળીને જે ઘટના ઘટે તેને વિતરાગ પરમાત્મા ત્યાગ કહે છે. ફરીથી ત્યાગની વ્યાખ્યા છેલ્લી બે લીટી. અભ્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ, તાદાત્મ્યતાનો ત્યાગ, તદ્રુપતાનો ત્યાગ, આસક્તિનો ત્યાગ, મમત્વનો ત્યાગ. અને બાહ્ય ત્યાગ એટલે પદાર્થોનો વસ્તુનો ત્યાગ, એની માલિકીનો ત્યાગ, એના ઉપભોગનો ત્યાગ, એના વપરાશનો ત્યાગ. બસ એક ત્યાગ કહેવાય છે. આ બંને ત્યાગ મળીને, એટલે બાહ્ય પણ ત્યાગ કર્યો છે અને અભ્યંતરમાં પણ ત્યાગ છે, એ મળીને જે ઘટના ઘટે, સરસ શબ્દ મૂક્યો છે ભુનીશ્રીએ, કે ત્યાગ એ આંતરિક ઘટના છે અને આ ઘટના ઘટે એ બે પ્રકારની ક્રિયા થાય ત્યારે જ ઘટના ઘટે. એક ક્રિયા બાહ્ય ત્યાગ અને બીજી ક્રિયા અભ્યંતર ત્યાગ. આ બે મળીને જે પરિણામ આવે તેને શ્રી તીર્થંકર ત્યાગ કહે છે. આવો ત્યાગ જેના ચિત્તમાં નથી તેને જ્ઞાન ન થાય, એને જ્ઞાન ન થાય. એક વાત સાવ સીધી, પણ સીધી રીતે સમજવી, અવળી રીતે નહીં. આગળ
સિદ્ધાંત. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્ઞાન આસક્તિ કાઢ્યા વગર નહીં રહે, જ્ઞાન મમત્વ તોડ્યા વગર નહીં રહે, જ્ઞાન અધ્યાસ તોડ્યા વગર નહીં રહે, જ્ઞાન પદાર્થોની સાથે એકતા બુદ્ધિ તોડ્યા વગર ન રહે. તે જ્ઞાનનું સામર્થ્ય છે. હથોડાનો ઘા થાય અને વસ્તુ તૂટે નહીં તેવું બને નહીં તેમ જ્ઞાન પ્રાપ્ત થાય, અને આસક્તિ ન તૂટે તેમ બને નહીં. જ્ઞાન તો છે પણ આસક્તિ છૂટતી નથી. જો અને એમ જો કોઈ કહે તો તેને કહેવા જેવું છે કે જ્ઞાન થયું છે તેવો દાવો ન કરશો. જ્ઞાન નિરર્થક નથી, જ્ઞાન અક્રિય નથી, જ્ઞાન નબળું નથી, જ્ઞાન સક્રિય છે. અગ્નિને અડો અને હાથ બળે નહીં તેવું બને નહીં. ધકધકતા લોઢાને અડો અને હાથ બળે નહીં તેવું બને નહીં તેમ જ્ઞાન પ્રાપ્ત થાય, અને ત્યાગ ન હોય તેવું ન બને.
આગળ વાંચીને.
જ્ઞાનની સાથે ત્યાગ જોડાયેલ છે. જ્ઞાન રાગને તોડે છે, જ્ઞાન આસક્તિને તથા મમત્વને તોડે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાન રાગની ધારાને તોડે છે, જ્ઞાન ત્યાગ તરફ લઈ જાય છે. અને છેલ્લી વાત, અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ તીર્થંકર દેવે સ્વીકાર્યું છે. અદ્ભુત વાત છે. પરમ કૃપાળુ દેવ, આ અમે કહીએ છીએ એવો દાવો કરતા નથી. આપણે કંઈક કહીએ છીએ તેમાં 10 વખત બોલીએ છીએ કે હું આમ છું, હું આમ છું. કોઈ દિવસ જ્ઞાની પુરુષો દાવો કરતા નથી. એમણે કહ્યું કે યથાર્થ ત્યાગ અને પરમ પુરુષાર્થનું પ્રતીક છે. આસક્તિનો ત્યાગ કરવો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અધ્યાસ તોડ્યો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અને જ્યારે જેવું પરિણામ પ્રાપ્ત થાય તો જ્ઞાને કામ કર્યું તેમ કહેવાય.
પછી આપો
ત્યાગ વિરાગ ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. વિરાગ એટલે વૈરાગ્ય, વિરાગ એટલે રાગની મંદતા. જૈન દર્શનનું એમ કહેવું છે કે જેમ સાપનો કણિયો ઘરમાં રખાય નહીં, બહાર કાઢવો જ પડે. અગ્નિનો કણિયો ઘરમાં હોય તે રખાય નહીં, ભડકો થાય. થોડું પણ દેવું રખાય નહીં, રાખીએ તો મોટું દેવું થાય. તેમ જીવનમાં રાગનો કણિયો પણ રખાય નહીં, રાગ સંસાર ઉભો કરે. માટે વિતરાગ શબ્દ વાપર્યો. થોડો રાગ ગયો એમ નહીં, પણ સંપૂર્ણપણે જેમનામાંથી રાગનો અભાવ થયો છે તેને કહેવાય છે વિતરાગ. પણ તે પહેલા રાગની મંદતા થાય, રાગનો ઘટાડો થાય, રાગનો રસ તૂટી જાય. આપણને રાગ કરતા રાગનો રસ બહુ વધારે છે. તે તીવ્રપણે કામ કરે છે. મીઠાઈ ખાધી નથી પણ સામે જ આવી છે. જોઈએ જોઈએ જ છે પણ મોઢે પાણી છૂટે, કારણ રસ છે. રસ હોવાના કારણે પદાર્થો વસ્તુઓ સંયોગોમાં જીવ આસક્ત થાય છે. અને રસ તો જ તૂટે જો પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જાણી લેવામાં આવે. આ જૈન દર્શનની વિશેષ વાત છે.
આગળ આપો પાછળ.
આ જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો. લક્ષ્મીનું સ્વરૂપ જેવું છે તેવું જાણો. સ્વજનોનું સ્વરૂપ જેવું છે તેવું જાણો. આખા જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો તો શું થશે? જગતનું સ્વરૂપ જાણવાથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. પરમ કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમર પહેલા ભાવનાબોધની પેલી ગાથામાં કહ્યું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જડના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. બહુ મહત્વની વાત કરી. ક્યાં રમવા જેવું છે? ક્યાં રાગ કરવા જેવો છે? ક્યાં આસક્તિ કરવા જેવી છે? શું રાચીએ? એમ એમ ક્ષણનો પ્રસંગ. આ બધું છે ખરું, પણ ક્ષણ પૂરતું, બીજી ક્ષણે હશે નહીં. કમળના પાંદડા ઉપર પાણીનું બિંદુ પડ્યું છે, જોયું ન જોયું ત્યાં ખરી પડે. હાથમાં પાણી લીધું છે, જોયું ત્યાં સરી પડે. પતાસું પાણીમાં મૂક્યું છે, તરત પીગળી ગયું. તેમ જગતના પદાર્થો આ પ્રકારના છે. શું રાચીએ? ક્ષણનો પ્રસંગ. આ સમજણ આવતા અંદર વૈરાગ્યનું બીજ પ્રાપ્ત થાય. આ સમ્યક વિચાર છે. સમ્યક વિચાર વગર રિસાઈને, ચીડાઈને, ગુસ્સે થઈને ઘણા લોકો કજિયો કરીને બહાર નીકળી જાય છે. હવે ઘરમાં પગ નહીં મૂકું, તમારું મોઢું નહીં જોઉં, પતી ગયું, હવે વૈરાગ્ય થઈ ગયો. એ ભાઈ રાતના સૂતો હશે ને ત્યારે બાબો યાદ આવે. બાબો શું કરતો હશે? એની મમ્મી શું કરતી હશે? આ રસ તો રહ્યો, અંદરથી રસ છૂટ્યો નથી. વૈરાગ્યનો બીજ સમ્યક વિચાર છે. સમ્યક વિચારથી જ્યારે અધ્યાસ તૂટે છે ત્યારે અધ્યાસ તૂટતા રાગ મંદ પડે છે. એવો રાગ મંદ પડતા જે અંદરમાં અવસ્થા આવે છે તેને કહેવાય છે વૈરાગ્ય. તાદાત્મ્ય તૂટતા પદાર્થ પ્રત્યેનું અંદર મમત્વ જે છૂટે છે તેને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્યનું બીજ સમ્યક વિચાર અને સમ્યક વિચારનું ફળ સદાચાર. ત્યાગ, વિરાગ, સમ્યક વિચાર, સદાચાર, તેનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના વગર આત્મજ્ઞાન થાય નહીં. સમ્યક વિચારથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્યથી અંતઃકરણ શુદ્ધ થાય. ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય. સદાચારથી અંતકરણ શુદ્ધ થાય. અને અંતકરણ શુદ્ધ થતા અંદરમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય.
બસ અહીંયા પછી બીજી લીટીનું હવે વિવરણ શરૂ થશે. પહેલી લીટીની અંદર બીજો સિદ્ધાંત આપ્યો. શું સિદ્ધાંત આપ્યો? નિયમ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે. કયો પત્ર? 572. અત્યંત ત્યાગ, ત્યાં વિના જ્ઞાન ન થાય, અત્યંત જ્ઞાન સંભવે નહીં. આવી સિદ્ધાંતની વાત પત્રોની અંદર બોધરૂપે સાવ સામાન્ય વાક્યના અર્થમાં મૂકી દીધી હોય. એટલે કે છે કે જ્ઞાન હોય ને ત્યાગ ન હોય બને, તો એને માટે સરસ મજાના તર્ક આપ્યા છે. શું કહ્યું છે? હા, તારે આ જ્ઞાન તો હથોડા જેવું છે, તારો હથોડાનો ઘા થાય અને પદાર્થ ન તૂટે, ધગધગતા અગ્નિમાં હાથ નાખ અને હાથ દાજે નહીં. શું વાત કરે છે તું? મને જ્ઞાન થયું છે પણ મોહ જતો નથી. તો ભાઈ તું ફરીથી બોલવાનું બંધ કર કે અમને જ્ઞાન થયું છે. જ્ઞાન થયું હોય અને એનું પરિણામ ન થાય? જ્ઞાન એવું નિર્બળ નથી, નમાલું નથી, પાંગડું નથી, પામર નથી. જ્ઞાન એ આત્મજ્ઞાન છે, એની તાકાત, એની શક્તિ, એનું સામર્થ્ય અદ્ભુત છે. અરે જ્ઞાન થાય અને એની સામે આ કોઈ મોહ ટકી શકે? અનંતા જ્ઞાનીઓ મોક્ષે ગયા અને અનંતા જીવો મોહને કારણે સંસારનો પરિભ્રમણ અનંત કાળથી કરી રહ્યા છે. મોહ તૂટ્યો નથી, જ્ઞાન થયું નથી. જ્ઞાન થયું હોય તો મોહ તૂટ્યા વિના રહેતો નથી. ત્યારે અહીંયા ફરીથી આપણને આ જ્ઞાન ઉપર એટલી અંતરદ્રષ્ટિ કરાવે છે કે જ્ઞાન એ ચિત્તનું પરિણામ છે. તારા ચિત્તમાં મલિનતા હશે ને ચાર ગ્રંથ વાંચી નાખા અને તને એમ થઈ ગયું કે મને જ્ઞાન થઈ ગયું, તો કે જે નથી થયું. અભ્યાસ તૂટે ત્યારે સમજવું કે જ્ઞાન થયું, અને નથી થયું તેનો મતલબ એ કે મેં જે કંઈ વાંચ્યું સાંભળ્યું એની અંદર હજુ મારા ચિત્તની અંદર મલિનતા છે, ચિત્તની અંદર શુદ્ધિ થઈ નથી. અને એટલા માટે આ જ્ઞાન પ્રભુ શ્રી કહેતા અગાસની અંદર કે એ આટલું બધું સત્સંગમાં છે પણ એનું પાણી ભભૂકતું નથી. મુમુક્ષુનું સાધકનું પાણી ભભૂકતું નથી, એની અંદર આ સામર્થ્ય પ્રગટ થતું નથી. જરૂર હરી ચિત્તની મલિનતા ઘણી છે, અંતઃકરણની સુધી ઓછી છે. એટલે કહે છે કે અમે કહીએ છીએ કે આ પરમ પુરુષાર્થનું પ્રતીક છે જ્ઞાન, અને એનું જ્ઞાન જો પ્રાપ્ત થાય તો એને એનું કામ થયા વિના રહે નહીં. એટલે વિરાગ, પછી વિરાગ શબ્દને સમજાવે છે. પેલો ત્યાગ કીધો અને એ આંતરિક ત્યાગ, અભ્યંતર ત્યાગ અર્થે બાહ્ય ત્યાગ જરૂરી છે એ વાત બરોબર બેસાડી દેવાની, કે જેનો અભ્યંતર ત્યાગ કરવો છે એનો બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે, આ વાત બેસાડી દેવી. પછી અત્યંત જ્ઞાન જે છે એનાથી જ એને આ શુદ્ધિ થાય, એનો જ્ઞાન થાય અત્યંત ત્યાગથી. એટલે પછી બીજો શબ્દ આપ્યો વૈરાગ્ય. વૈરાગ્ય એટલે રાગની મંદતા. મંદતા એટલે પછી જુએ કે આ રાગ છે એ કણિયો પણ એનો સાચવવા જેવો નથી. ઉદાહરણ આપે, સાપનો કણો હોય, અગ્નિનો કણ હોય, દેવાનો કણ હોય, તો શું કરે? ઉપાધિ ઊભી કરે, સંસાર ઊભો કરે. ખબર નહીં પડે કે ક્યારે એની અગનજાળમાં આપણે લપેટાઈ જશું. તો ક્યાંય રાગનો કણિયો પણ જીવનમાં રખાય નહીં, એ તો સંસાર ઊભો કરે. શું કહ્યું કુંદકુંડાચાર્ય ભગવાને? અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં આત્મા. અણુ માત્ર રાગ, અણુ માત્ર એ જો રહી ગયો, બહુ એમાં શું અમે ખાસ કઈ નથી, તો પણ રહી ગયો તો કે સંસાર ઉભો કરી દેશે. એટલે આ રાગની મંદતા કરવા માટે, આ રાગનો અણુ કાઢવા માટે બીજો શબ્દ આવ્યો. શું ન જોઈએ? રાગનો રસ ન જોઈએ. આ જીવને રાગ કરતા રસ વધારે છે. આપણી પાસે વસ્તુ નથી તો એથી કરીને આપણો રાગ ખતમ થયો નથી. એટલે જો બાહ્ય ત્યાગ ચાય કે સાહેબ અમારી પાસે તો કાંઈ નથી એટલે અમને રાગ નથી, બરોબર ને? તારી પાસે મોટર નથી, એનો મતલબ એ કે તને મોટર નો રાગ નથી, તારી પાસે હીરાનો હાર નથી, નાની આવકમાં હીરાનો હાર લઈ શકાય એમ, પણ તારો રાગનો રસ એટલો નથી એમ કહેવાય. જો કોઈ કહે કે શું આજ જો શું જોઈએ છે, બોલો તમે કયું આજ આપવું છે, તો તરત કહે કે હાલો આપણે કલ્યાણમાં જઈએ. રસ નાની નાની બાબત બાહ્ય ત્યાગ છે, હો એટલે અભાવ છે, છોડ્યો નથી, મજબૂરી પડી છે. એટલે અભ્યા તો કે જે વિરાગ હોવો જોઈએ, રાગનો રસ તૂટવો આ વૈરાગ્ય છે, પદાર્થ પ્રત્યેનો રસ તૂટવો આ વિરતીના પરિણામ છે, વિરતીના પરિણામ છે. અહીંથી શરૂ થાય છે વિતરાગતાનો માર્ગ. એટલે જૈન દર્શનની વિશેષતા શું છે, તો કે જે ભાઈ વિતરાગતા એ જૈન દર્શનની વિશેષતા છે. થોડો ઘણો રાગ હોય એટલે માફ છે, તો કે જૈનમાં નથી હો, વૈરાગ્ય એટલે મંદ થવું, પણ મંદ થવામાં એની રતિ એના તરફની ઓછી થાય, વિરતિ ભાવ આવે તો વૈરાગ્ય જાગે. એટલે કે છે તો શું કે છે, જગતનું સ્વરૂપ જેમ છે તેમ જાણ, લક્ષ્મીનું સ્વરૂપ, સ્વજનોનું સ્વરૂપ, આખા જગતનું સ્વરૂપ, આ સ્વરૂપ જેમ છે તેમ જાણવાથી જીવને વૈરાગ્ય ઉત્પન્ન થશે. કેટલી સરસ વાત આવે છે કે વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય, આ સમ્યક જ્ઞાન કહેવાય. પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, તો જેમ છે તેમ જાણવું એનું પણ એક શાસ્ત્ર છે જૈન દર્શનમાં. હવે એ વિષય અત્યારે આકરો પડશે કે વસ્તુને એની પ્રજ્ઞાપનીયતા જાણવી હોય તો શેનાથી જણાય, ચાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ, આ ચારેય પરીક્ષા છે વસ્તુને જાણવાની, એનું યથાર્થ સ્વરૂપ જાણવાની, આત્માને જાણવાની એવી કસોટી કૃપાળુ દેવે હાથ નોંધ સાત ની અંદર આપી કે દ્રવ્યથી હું એક છું, ક્ષેત્રથી અવગાહના માત્ર છું, કાળથી પર્યાય સ્વરૂપ છું, અને ભાવથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એમ પ્રત્યેક પદાર્થ એનો કાળ કેટલો, કાળથી આ પદાર્થ કેવો, નિત્ય કે અનિત્ય, અનિત્ય. ગમે તે જગતનું સ્વરૂપ લઈએ કાળથી કેવું, આપણે જોઈએ કે હાઈ ક્લાસ જો બહુ સરસ છે, ને ધનુષ જોવા ગયા બહુ સરસ છે, કાળથી એનું સ્વરૂપ કેવું, અનિત્ય, સમયાત્મક. અને આત્માનું સ્વરૂપ ત્રિકાળાત્મક. વસ્તુને ઓળખવાની જૈન દર્શનમાં આવી કૂંચીઓ ચાવીઓ આપી છે કે વસ્તુને યથાર્થ રીતે ઓળખવી કેવી રીતે, સાહેબ અમે કેવી રીતે જાણીએ એને, તો કે ચાર કસોટી છે એની, એ ચાર કસોટી લગાવતું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એના આધાર ઉપરથી જાણી શકાય છે, પણ એ આખો પાછો ન્યાયનો વિષય છે. તો બહુ મહત્વની વાત કરી છે, પણ અહીંયા કૃપાળુ દેવે એક એની ચાવી આપી દીધી કે શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આ બધું વિદ્યુત, લક્ષ્મી, પ્રભુતા, પતંગ, કામભોગ, પુરંદરી ચાપ, અનંગરંગ, આ બધા એ બધામાં કહે છે ક્યાંય રાચી માચીને રહેવા જેવું નથી, કારણ કે આની અવધિ કેટલી, ક્ષણ, અને પોતે નિત્ય. હું ત્રિકાળ અને આ ક્ષણ ભંગુર, હવે આ બેનો મેળ કેવી રીતે બને, એની સાથે આપણે જો રાચવાનો એટલે કે એનામાં રાગ કરવાનો પ્રયત્ન કરીએ તો રાગ ક્યાં ટકે, તું ટકીશ ને વસ્તુ વહી જશે, અને વસ્તુનો વિયોગ તને રાગના કારણે ખેદમાં, શોકમાં, વિષાદમાં પરિણમશે, અને તને થયેલો વિષાદ, તને થયેલું દુઃખ, તને થયેલો શોક, આ બધા તારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું કારણ છે. જો અડવી માત્રા હશે તો આર્ત ધ્યાન હશે, અને વધારે માત્રા હશે તો રૌદ્ર ધ્યાન હશે. આર્ત ધ્યાન ત્યારે તિર્યંચ ગતિના બંધ બંધાય છે અને રૌદ્ર ધ્યાનમાં નારકી ગતિના બંધ બંધાય છે. અરે તું મનુષ્યમાં છો એમાંથી હેઠો પડી ગયો. શું ગતિ છે મનુષ્ય અને દેવની? કે ભાઈ મોક્ષ નથી થતો પણ શું ગતિમાં છો? હજી ચિંતનની ધારા ચાલુ રહીએ, પુરુષાર્થની ધારા ચાલુ રહીએ એવી અવસ્થા તો રહીએ છે. પરંતુ તિર્યંચ અને નારકીની અવસ્થાની અંદર તું પેલા પરવસ્થા પછી પરાધીન થાય છે. નારકીમાં જીવ પરાધીન છે અને તિર્યંચમાં પરવશ છે. કઈ નહીં થાય તારાથી. શું કામ? આ કર્મબંધ બાંધ્યા. એ કર્મબંધ બાંધવામાં કયું કારણ આવ્યું? રાગ. તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નહીં કે તારે રાગ કરવો તો તું નિત્ય છું તો નિત્ય સાથે રાગ કર. બહુ સરસ એક મુનિશ્રીએ સરસ મજાનું એક આવો કસોટી મૂકી છે સ્તવનની અંદર કે હે ઋષભદેવ પરમાત્મા, તમારી સાથે પ્રીત કરવી કેમ? તમે વિતરાગી ને વિરાગી, તમારી સાથે. દેવચંદ્રજી મહારાજનું એ સ્તવન છે આનંદ ઋષભદેવ સ્વામી ઉપર, એમાં લખ્યું છે કે કોક રીત તો બતાવો અમે, કે અમારે આ રાગીથી પ્રીત કરવી અરાગીની, આ બને કેવી રીતે? પછી આખા સ્તવનમાં બહુ સરસ આપ્યું જોઈએ, પાછો કોઈ જુદો વિષય છે. પણ આ અદભુત વાત જૈન દર્શનમાં છે. કૃપાળુદેવ તો એમ જ કહે કે એક તને ચાર ન કીધું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ન સમજાયો, કાળ સમજી લે. કે બધી જ વસ્તુ કીધી અહીંયા, વિદ્યુત લક્ષ્મી, લક્ષ્મી છે પ્રભુતા, પદ પદવી પ્રતિષ્ઠા માન દુનિયાની અંદર, રિદ્ધિ સિદ્ધિ આયુષ્ય, પુરંદરી ચાંપ જેવા અનંગ રંગ ભોગ સામગ્રી જબરજસ્ત. અને એ કહે છે કે શું રાચવું આ બધું હોય તો? કારણ શું? એક જ શબ્દ, ક્ષણનો પ્રસંગ. અમે ઓળખી લીધું એને, યથાર્થ સ્વરૂપ જાણી લીધું આ બધા પદાર્થનું. કેવું છે? ક્ષણભંગુર છે, ક્ષણનો પ્રસંગ છે. આ લક્ષ્મી ક્ષણનો પ્રસંગ છે, પ્રભુતા ક્ષણનો પ્રસંગ છે, રાગ રંગરાગ ક્ષણનો પ્રસંગ છે. અમે શું રાચીએ? 16 વર્ષની ઉંમરે આવા ભાવનાના એને બોધ કાવ્યો લખ્યા. એમાં લખે તો લખે કે જન્મજાત વૈરાગ્ય કેટલું હશે, કે આમાં ક્યાંય રાચવા જેવું નથી. એ વાત લીધી છે અને એક ક્ષણનો પ્રસંગ મૂકીને સાદા ઉદાહરણ આપે છે. કમળની પાંદડી ઉપર રહેલું જળનું બિંદુ, હાથના ખોબામાં રહેલી અંજલી અને પાણીમાં મૂકેલું પતાસું, શું થાય? જરાક ધીરજ ધર, હાથમાં શું રહેશે? કાંઈ નહીં. એમ અનંતકાળનો વિચાર કર અને તમને એમ થાય કે મારી તો 50 વર્ષથી અમારી પોઝિશન છે, અમારી લક્ષ્મી છે, આ બધો વિચાર કર. પણ અનંતના સંદર્ભમાં વિચાર કર તો આ પ્રસંગ ક્ષણનો કે કાયમનો? ક્ષણનો. કાલ ભીખ માગવાનો વારો આવશે કઈ ખબર નથી. તો કે છે આ સમ્યક વિચાર નથી. વસ્તુને જાણવાનો, ઓળખવાનો, વસ્તુમાં રાગની મંદતા ન થાય તો વસ્તુ પ્રત્યેનો આપણો વિચાર સમ્યક નથી. એ વાત એમને 570ના પત્રમાં મહાત્મા ગાંધીને કરી. શું કીધું? જો આ જગતના પદાર્થોનો કંઈ પણ વિચાર કરવામાં આવે તો તેના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. આ બેરિસ્ટરને લખી નાખ્યું. બોલા, એ ઘણી દલીલ કરી હતી આ બધું, આમ કેમ આ બધું છે? એ કે કાંઈ વાંધો નહીં, તમે એનો વિચાર કર્યો નથી. કોને કીધું? બેરિસ્ટરને, કે તમને વિચાર કરતા આવડતો અવિચારે કરીને મોહ બુદ્ધિ રહે છે. પછી નીચે વાક્ય લખ્યું કે જો કંઈ પણ વિચાર કરવામાં આવે, જો તમારામાં વિચાર કરવાની ક્ષમતા હોય તો કંઈ પણ વિચાર કરવામાં આવે તો તેના પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. આને સમ્યક વિચાર કહેવામાં આવે છે અને વૈરાગ્યનું બીજ સમ્યક વિચાર છે. ત્યાગનો બીજ અભ્યંતર ત્યાગ અને બાહ્ય ત્યાગ, ચિત્તની નિર્મળતા અને વસ્તુનો અભાવ છોડવી, આ બંને બંનેથી બનતી ઘટના એ ત્યાગ, અને રાગની મંદતા થવી, સમ્યક વિચાર વસ્તુનો કરીને એના પ્રત્યે જે રસ છે એ તોડવો, રાગ નહીં પણ રાગનો રસ તોડવો. કેટલી સૂક્ષ્મતા આપી છે, કેટલી ગંભીરતા છે. આપણે અમે શું કરીએ, અમે શું સાધનામાં કરીએ, કઈ સુધતું જ નથી. અને એ પુરુષ કે છે આત્મસિદ્ધિમાં કે કર વિચાર તો અમે જેટલી લીટી આત્મસિદ્ધિમાં લખી છે ને એનો તું માત્ર વિચાર જ કરીશ ને તો અમે જે આત્મા ગયો છે એ તું પામીશ. અને આ અમારો નિશ્ચય નથી, નિશ્ચય સર્વે જ્ઞાનીનો. કૃપાળુદેવ ક્યાંય પોતાપણું સ્થાપિત કરતા, અનંત જ્ઞાનીઓની શાખ મૂકીને વાત કરે કે આ કઈ અમે કહીએ છીએ એમ નહીં, તેને શ્રી જીન ત્યાગ કહે છે. વૈરાગ્ય તાદાત્મ્ય તૂટતા અંદરનું મમત્વ છૂટે છે તેને વૈરાગ્ય કહેવાય છે, અને વૈરાગ્યનું બીજ સમ્યક વિચાર, અને સમ્યક વિચારનું ફળ સદાચાર. હવે કે છે અહીંયા આગળ વધે છે,
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. જો ત્યાગ વૈરાગ ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થતું નથી. ત્યાગ વૈરાગનું અત્યંત મહત્વ છે, બહુ મોટી ઘટના છે. પણ શાસ્ત્રો એમ કહે છે કે આ ઘટના મોટી તો છે પણ અટકે ત્યાગ વિરાગમાં, અટકવાનો રસ્તો પણ અહીં જ છે. ત્યાગ વૈરાગ પ્રાપ્ત થયા પછી એ અટકે પણ છે, એટલે અટકે એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ત્યાગ વૈરાગ્ય અંતિમ પગથિયું નથી, ત્યાગ વૈરાગ પછી પણ એક પગથિયું છે અને તે છે આત્મજ્ઞાન. ત્યાગ વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન ન હોય તો શું અવસ્થા હોય, શું ઘટના ઘટે? તો એમ કહે છે કે તે પોતાનું ભાન ભૂલે છે. ઉપર વાત કરી કે ત્યાગ વૈરાગ વગર આત્મજ્ઞાન થાય નહીં, ગાથામાં શબ્દ છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અહીં જ્ઞાન શબ્દ મૂક્યો છે, પરંતુ ઉપરની છઠ્ઠી ગાથા વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમાંથી આત્મ શબ્દ લેવો એટલે આત્મજ્ઞાન શબ્દ થયો. ત્યાગ વૈરાગ ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન ન થાય તે એક પાસું, પણ અટકે ત્યાગ વિરાગમાં એટલે અટકે એટલે શું, શું કારણ અટકવાનું? આટલો મોટો ત્યાગ કર્યો અને વૈરાગ થયો તો પણ અટકે, અટકે એટલા માટે કે ત્યાગ વૈરાગ પ્રાપ્ત થયા છતાં આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ભાર ક્યાં મૂકવાનો, જોર શેના ઉપર મૂકવાનું, પ્રતિપાદન ક્યાં કરવાનું? તો એમ કહે છે કે આ બધા સાધનો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે છે, અને તમામ પ્રક્રિયાઓ આત્મજ્ઞાનના અર્થે છે. આ બધું જ કરતા જો આત્મજ્ઞાન ન પ્રાપ્ત થયું, આત્મા અનુભવ ન થયો, તો બધું કરેલું નિષ્ફળ છે, સફળ નથી. આ માત્ર જૈન પરંપરામાં જ કહ્યું છે એવું નથી, નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. તેમણે સીધી વાત કરી છે કે જ્યાં લાગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લાગી સાધના જ સર્વ જૂઠી. તેઓએ તો સ્પષ્ટ શબ્દોમાં વાત કરી, ભલે તે તમે સાધના કરો પણ જ્યાં સુધી આત્મતત્વની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી તમારી સાધના સફળ નથી. જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો આ અજ્ઞાન કહેવાય. સૂર્ય નથી તો અંધારું હોય, જ્ઞાન નથી તો અજ્ઞાન હોય. ત્યાગ વૈરાગ સાથે જ્ઞાન હોય તો એ અજ્ઞાન આત્મજ્ઞાન તરફ વાળવાને બદલે,
ફરીથી વાત, ત્યાગ વૈરાગ્ય સાથે,
ત્યાગ વૈરાગ્ય સાથે અજ્ઞાન હોય તો એ અજ્ઞાન આત્મજ્ઞાન તરફ વળવાને બદલે પૂજા સંસ્કાર પ્રશંસા પ્રતિષ્ઠા માન મર્તબો મોભો એના તરફ લઈ જાય અને એનાથી એ પરભાવ પામે, હારી જાય. પરાભાવ પામે, એ હારી જાય, એ અટકી જાય અને આત્માર્થ છૂટી જાય. કોઈ પૈસાવાળા હોય તેમનું કોઈ સન્માન કરે તો ભલે, કારણ પૈસા એની પાસે છે. કોઈ ચૂંટણી જીત્યા હોય અને તેનું સન્માન કરે તો હા, તે ચૂંટણી જીત્યા છે. કોઈ ગવર્નર કે પ્રધાન બને તો કોઈ એનું ભલે સન્માન કરે, એ ગવર્નર થયા છે. પણ કોઈએ સંસાર ત્યાગ કર્યો તો તેનું કોઈ સન્માન કરે, કારણ એને ત્યાગ કર્યો છે. પણ મારું સન્માન થાય તેવો રસ અંદર પડ્યો હોય તો એ રસને પોષનાર અજ્ઞાન છે. તમે ઉપવાસ કર્યો હોય અને તમને કોઈ પૂછે કે આજે શું કર્યું છે તો તમે કહો કે ઉપવાસ કર્યો છે, અને જો કોઈ કહે કે એનું એમાં શું નવાઈ કરી તો તમને ગમશે નહીં, અને જો કોઈ એમ કહે કે અહો ધન્યવાદ તો સારું લાગે. અરે, ઉપવાસ ધન્યવાદ સાંભળવા કર્યો છે કે વૃત્તિઓનો ક્ષય કરવા માટે કર્યો છે? પણ જીવને આ ગમે છે, કેમ કે અજ્ઞાન છે, અને અજ્ઞાન જો હશે તો જીવની વૃત્તિ આત્મામાં ઠરવાને બદલે બહાર ફરતી રહેશે.
બસ અહીંયા વાત આવી બીજી લીટીની. અત્યારે હવે વિવરણ વિચારણા શરૂ થઈ. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાં. ત્યાગની વાત કરી દીધી, વિરાગની વાત પણ કરી દીધી. ત્યાગ અભ્યંતર વસ્તુ સાથેની તાદાત્મ્યતા તૂટે અને બહાર પણ એનો ત્યાગ કરવો, અને જે ઘટના ઘટે એ ત્યાગ છે. તાદાત્મ્ય અભ્યાસ આત્માથી નિવર્તવો એને શ્રી જીન ત્યાગ કહે છે. અને એ નિવર્તન બે પ્રકારે થાય છે, અભ્યંતરથી અને બહારથી. અને વિરાગ વસ્તુ હોવી ન હોવી એ પણ વસ્તુ પ્રત્યેના રાગનો રસ ન હોવો, રસની મંદતા થવી. રસની મંદતા ત્યારે જ થાય વસ્તુનું સમ્યક જ્ઞાનથી ઓળખાણ થાય તો. સમ્યક જ્ઞાનથી ઓળખાણ કરવી તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ તે જ સ્વરૂપમાં તેને ઓળખવું. એ આપણાથી કદાચ ન ઓળખાય તો જ્ઞાનીઓનું ગુરુગમ શાસ્ત્ર આ બધાનો સહારો લઈ શકાય. પણ એને ઓળખવાની શાસ્ત્રમાં પણ પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયા આપી છે. પણ સૌથી મોટી પ્રક્રિયા જ્ઞાનેશ્વર ભગવાને આપી છે. જે કઈ વસ્તુઓ છે બધી સંસારમાં છે ને, જે કઈ વસ્તુઓ છે સંસારનો ભાગ છે. જ્ઞાનેશ્વર ભગવાને 12 ભાવનામાં પેલી 3 ભાવના આપી છે. એક તો સંસાર અનિત્ય છે, બીજો સંસાર અસરણ છે, અને ત્રીજો સંસાર અસાર છે. ત્રણેય રીતે કહ્યું કે કોઈ સંજોગોમાં સંસાર સુખરૂપ નથી, કેવળ અને કેવળ શોકરૂપ અને એકાંતે દુઃખરૂપ છે. સ્વપ્ને પણ સંસારમાં સુખની આશા રાખી શકાય એમ નથી, આવું એનું સ્વરૂપ છે. તો સંસાર જીવો સંસારથી સળગી રહ્યા છે. કૃપાળુ દેવે મોક્ષમાળામાં સંસારને ઉપમા આપી છે, સમુદ્રની આપી છે, અગ્નિની આપી છે, તોફાનની આપી છે, અને ઓલા અર્ગટની આપી છે. અનેક રીતે જ્ઞાનીઓએ સમજાવ્યું છે, બધી બાબતમાં સમજાવીને કહેવાનું શું. કોઈ જ્ઞાનીએ આ સંસાર સારરૂપ છે એમ કહ્યો નથી. શંકરાચાર્યજીએ તો સરસ શબ્દ વાપર્યો કે આ મિથ્યા સિવાય કંઈ નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. મિથ્યા એટલે ખોટું છે, બધું કલ્પના જ છે, કશું જ નથી. ઇટ ઇઝ ઇલ્યુઝન. જે નથી અને દેખાય છે, આરોપ થાય છે કે વસ્તુ છે, ઇટ ઇઝ ઇલ્યુઝન. આ બધી વાત બધા જ્ઞાનીની જુદી જુદી લેતા સરવાળો એક જ થાય કે સંસાર અને સંસારનો દરેક પદાર્થ એને જો સમ્યક જ્ઞાન થાય તો આમાં રાચવા જેવું નથી. રાચવા જેવું નથી તો રસ રાખવા જેવું. રસ શું રાખીએ આમાં, શેના માટે રાખીએ, કશું જ ઠેકાણું નથી. જેમ કોઈ માણસ હોય એને ગમે તે પ્રકારની પ્રતિષ્ઠા પદ પ્રાપ્ત થાય, પણ આ બધું હોય કે એટ ધ મર્સી ઓફ પ્રેસિડેન્ટ ઓર પ્રાઇમ મિનિસ્ટર અથવા ચીફ મિનિસ્ટર, તો તારું પ્રધાન પદ ક્યાં સુધી છે? ઓલાની રાજીપો છે ત્યાં. જેવો એનો રાજીપો ગયો કે તું તો પાછો જ્યાં હતો અહીંયા ત્યાં બેસવાનો છો. આ કેટલું ક્ષણિક છે. કોઈના મગજમાં કદાચ તોરમાં કંઈક કઈ વાત આવી જાય મગજમાં તુમાકી પણ, તો શું થાય? આને સરમુખ અત્યારે શાહીમાં આવું જ હતું. બાદશાહો બધા હતા, સુલતાનો હતા, શું ચાલતું હતું, રાજાઓ હતા રાજાના રાજમાં. એ તમને ઇલકાબ આપે, એ તમને બહુમાન કરે, બધું કરે, પણ બીજે દી ઓર્ડર આવે કે રાજ છોડીને ચાલ્યો જાય, કાચી મિનિટ ને. તો આવો સંસારનો સંગ છે. જ્ઞાનીઓ કે છે કે આ આવું જો વિરાગ ન થયો, અને હવે કે છે કે આવું ત્યાગ વિરાગથી તને જ્ઞાન થયું, પણ આવા મહત્વના ત્યાગ વિરાગમાં તું અટકી રહે તો તારું ભાન ભૂલી જઈશ. અટકી રહે એટલે શું? એની સાદી સમજ મુનિશ્રી આપી છે. અટકી રહેવું એટલે શું? આત્મજ્ઞાનની આકાંક્ષા નથી એને. એને આ બધું પ્રાપ્ત થયું એની સિદ્ધિમાં મને આત્મજ્ઞાન થવું જોઈએ, એ લક્ષ્ય એનું ચૂકાઈ ગયું. તો ત્યાં શું સ્થાપિત થઈ ગયું? કે એનું કંઈ ને કંઈ બદલો મળે, રિવેન્જ, રિવોર્ડ એ મળે. એટલે એ પરાભવ પામશે. શેમાંથી? સત્કાર, પૂજા, માન વગેરેથી. કેમકે લોકો એનું બહુમાન કરશે. હવે કે છે કે જે સંસારમાં બહુમાન કરે તો વાંધો નથી. તું ગવર્નર થયો, તું એમએલએ થયો હો, તું કોઈ પદનો અધિકારી થયો અને તારું બહુમાન થાય તો વાંધો નહીં. પણ તે સંસારનો ત્યાગ કર્યો ને અમારું બહુમાન થવું જોઈએ. આયોજન તો એવા થાય છે કે કેટલા સ્થાનમાં બહુમાન થાય છે એનું લિસ્ટ થાય, કેટલા અપાસનામાં બહુમાન થાય છે દીક્ષાર્થીનું. કોઈ દીક્ષાર્થી એમ કહેતો નથી કે મારે એક પણ બહુમાનની જરૂર નથી, હું સંસાર ત્યાગ કરીને જાઉં છું, મારા માટે શું માનના પટારા માંડ્યા અને તંતન મહિના સુધી ભટકવાનું. ત્યાગ કરવો છે સંસારનો, પણ એ બહુમાનમાંથી કોઈ પાછું પડતું. એના બહુમાનના એટલા મોટા સમારંભો થાય, એટલી જબરજસ્ત પ્રસિદ્ધિઓ થાય, એટલી ભેટ સોગાદની વ્યવસ્થાઓ થાય, એટલા પ્રકારના ભાષણો પ્રવચનો થાય. આ બહુમાનની અંદર તો કે છે કે આ અટકવાનું થયું. જેમ વધારે બહુમાન થશે એમ આત્મજ્ઞાનથી એ નીચે ઉતરશે, લક્ષ ચૂકાઈ જશે કે સેના માટે મારે ત્યાગ કરવો છે, કે હું આમાંથી નિવૃત્ત થાઉં તો આત્મજ્ઞાન મને પ્રાપ્ત થાય. એની બદલે એ પરાભવ પામી જશે સત્કારથી, પૂજાથી, માનથી, સન્માનથી, સિદ્ધિથી, પ્રસિદ્ધિથી. આ પરાભ આ પ્રતિ ચાલુ જ રહેશે. આ પરંપરા જ્યાં જ્યાં અહીંયા બધા કશાળો બહુમાન કરવાનું છે. પછી તો બહુમાન કેવું થાય? કુટુંબીઓનું થાય, જ્ઞાતિ તરીકે પણ થાય, ગામ તરીકે પણ થાય. આ ક્યાં ક્યાંથી અભિમાન, જે કોઈ દી ખબર ન હોય કે પોતે ક્યાં ગામમાં જન્મ હતો, કોઈ દી ગયો ન હોય તો પણ અહીંયા જાય અને હું આ ગામનું ગૌરવ છે, આ ગામનું રત્ન છે. શું ધૂળ રત્ન છે? તારે ગ્રામને કોઈ સંબંધ હતો કે? જ્ઞાતિનું ગૌરવ છે. અરે કેટલી કેટલી પ્રકારની, એ જ્યારે આપણે આપણને લાગે કે જ્ઞાનીઓ આવું લખે છે, પણ પ્રત્યક્ષ જોઈએ ત્યારે ખબર પડે કે જ્ઞાનીઓ એમને નથી લખતા. જ્ઞાનીઓ કે છે કે અટકોમાં તમે, તમારામાં ત્યાગ વૈરાગ્ય આવ્યો હોય તો તમે એને પચાવો, હજમ કરો. તમારી માનની અપેક્ષા નહીં રાખો એટલે દાખલો દીધો કે કોઈ કદાચ એમ કે હજ તો ઉપવાસ છે, તેમાં લોકો શું નવાઈ કરી, તો ત્યાં તો મોઢું ચડી જાય. લે મેં આટલું કર્યું છે ને પાછો કહે છે કે શું નવાઈ કરી, કરજો, તું કરતો ખરો, પછી કહેજે અમને. પણ પ્રતિભાવમાં આવી ગયો, પ્રતિકારમાં આવી ગયો. કેના પ્રતિકારમાં? પોતાના ત્યાગ વૈરાગના, અને ઓલો અભિમાનથી પરાભવ થઈ ગયો. આ પરાભવ થઈ ગયો, અટકો. આ અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. સમભાવ એ તારું સ્વરૂપ હતું એ ભૂલી ગયો, શાંતિ એ તારું સ્વરૂપ હતું એ તું ભૂલી ગયો. હું આત્મા છું, ચૈતન્ય ઘન છું, આ બધા આરમ પરિગ્રહથી દૂર છું એ તું ભૂલી ગયો. આ તું ભાન ભૂલી લો. શું કામ કે તું અટકો? શેમાં અટકો? તું પરાભવ પામવામાં. શેને કારણે? કે તારી આ બધી જે સિદ્ધિ હતી, જે લૌકિક છે, એની લૌકિક સિદ્ધિને લૌકિક બહુમાન તારું કર્યું, સત્કાર કર્યો. અને કંઈ પણ કાર્યક્રમ થાય એટલે બસ કાર્યક્રમ કાર્યક્રમના ઠેકાણે, પછી એની સાથે ફલાણા ભાઈનું, ઢેકણા ભાઈનું, આ ભાઈનું, તે ભાઈનું બહુમાન કરવામાં આવશે એટલે મજા આવે. બધા નાચતા હોય, રાજતા હોય, સૌને એમ થાય આપણું બહુમાન થવું છે, નામમાં આપણું નામ અંદર દાખલ થઈ જવું છે. અટકી જાય છે, જીવ રોકાઈ જાય છે. આ જ્ઞાનીઓ આવી લાલ બત્તી ધરે છે કે ત્યાગ વૈરાગ પછી પણ તું જો અટકીશ અને ત્યાગ વૈરાગ્ય